તારીખ 28/10/1990 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 533 અને 534 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 237
વૃક્ષનું બધું સમર્પિત કરે છે. સંસારમાં બીજા લોકોમાં પોતાની કિંમત, પોતાની આગ્રહ, પોતાનું સ્થાન નીચું ઊંચું રહે અથવા દેવાયને એ વૃક્ષની પ્રવૃત્તિ કરે છે. એ પ્રવૃત્તિ કરવાની છે. તમે કૃષ્ણાની રચનામાં, પત્રવ્યવહારમાં પ્રવૃત્તિ કરવામાં, તમારા આર્થિકની અંદર જગ્યાથી પરમાર્થના પ્રકરણમાં તમે વિચારવાનું રાખી મુખ્ય કરીને સંતોષ જગતના જીવો પ્રત્યે જોવાને બદલે તમે તમારા આત્મા સંબંધે, આત્માના હિત સંબંધે કંઈક મુખ્યપણે વિચારવા માગો છો, એ સારી વાત છે. એક ટૂંકું પોસ્ટ પાસે પત્ર પૂરો કર્યો છે. નિષ્કપટ દાસનો દાસ ભાવે, દાસનો દાસ ભાવે મોક્ષને પણ પોતે કેવી રીતે પોતાનો ભાવ વ્યક્ત કરે છે.
આવરણ છે એ ઘણું ગાઢ છે,
શેરીનું કઠણ પડી ગયું છે, એ ગાઢ થઈ ગયું છે, અવગાઢ થઈ ગયું છે. ઘણા વખત એ પ્રકારના પરિણામની અંદર
અવગાઢ
એના થળના થળ ખરકી ગયા છે. તેથી દિશાનું થયું છે એટલે કયું દિશામાં પ્રવૃત્તિ કરતા મારો આત્મનિર્ધ થાય એની એને ખબર નથી. ક્યારેક થોડુંક શુભ કરે છે, બહુ ભાગ અશુભમાં ઉભો છે, ક્યારેક થોડુંક શુભ કરે છે. આ પરિસ્થિતિમાં કયું દિશા સાચી નથી, થોડું શુભ કરે તો એ દિશા એની સાચી નથી. અને તે એમની કરવી એટલે એવી પરિસ્થિતિમાં તેની પરમાર્થ દ્રષ્ટિ ઉદય પ્રકાશતી નથી. એટલે પોતાનું આત્મહિત પરમાર્થ એટલે પરમાર્થ પરમ પ્રયોજન સિદ્ધ થાય એની દ્રષ્ટિ એને ઉદય પામતી નથી. એ ઉત્પન્ન થતી પરમાર્થ દ્રષ્ટિ જ પોતાને ઉત્પન્ન થતી નથી. અપરમાર્થ વિશે પરમાર્થનો દ્રઢ આગ્રહ થયો છે. ધર્મના ક્ષેત્રમાં કોઈ પણ જીવો પ્રવૃત્તિ કરતા જોવામાં આવે છે તે ખરેખર આત્મહિત નહીં કરતા હોવા છતાં આત્મહિત કરતા હોવાનો દ્રઢ કરે છે. અમે જે કરીએ છીએ એમાં અમારું આત્મહિત થાય છે, પછી જે કાંઈ કરતા હોય છે કોઈ દેવગુરુ શાસ્ત્ર પ્રત્યેના પરિણામ કરે છે, કોઈ બીજા દયાદાના પરિણામ કરે છે, અનેક પ્રકારના જીવ મંદકષાયના પરિણામ કરે છે. માનીએ છે કે મને પરમાર્થ આત્મહિત થઈ રહ્યું છે એવો અમને દ્રઢ આગ્રહ થાય છે. અને તેથી બોધ પ્રાપ્ત થવાના યોગે પણ તેમના બોધ પ્રવેશ થાય એવો ભાવ એને સ્ફૂર્તો નથી. એ આની જીવની વિષમ દશા કહી. તેથી એને જ્ઞાન પ્રાપ્તિ થાય, સાચો બોધ પ્રાપ્ત થાય, આત્મા જેવા સ્વરૂપે છે એવા સ્વરૂપે કોઈ કહેનારા મળે, સત્ય સ્વરૂપ દર્શાવનારા મળે, તો પણ એનો એ વિષયમાં પ્રવેશ ન થાય એની આગ મારીને બેસી ગયો છે. આવું એને મિથ્યા પ્રકરણ કહ્યું છે કે કોઈ કહેનાર બને તો એને પોતાને અસર થાય છે. જેમ કોઈ વૈરાકાને અવાજના ધંધેના મુદ્દા અથડાય ને પાછા પડે, અંદર કઈ ભરાય નહીં, અંતર ભેદ જાગૃતિ થાય એવા વચનો મહાપુરુષના મળ્યા છતાં જીવને પોતાને ભેદાયેલી એને મોહની દર્શન મોહની જોથી છેદાયેલી એવા આવરણને ઓઢીને બરાબર જાણું મોહનું દર્શન મોહન ઓઢીને બેઠો છે. એટલે એને બોધનો પ્રવેશ થાય એવો ભાવ ખોટો નથી. અથવા બોધનો પ્રવેશ ન થાય, બોધ મળવા છતાં બોધનો પ્રવેશ ન થાય એ સ્થિતિમાં જીવ આવી ગયો છે.
અપૂર્વનું કારણ છે, અપૂર્વનું કારણ છે,
પૂર્વનું વર્તમાનનું બંને પૂર્વે પણ અપરાધ કર્યો છે અને વર્તમાનનો પણ એ અપરાધ એનો ચાલુ છે. અથવા આત્મહિતની એને અંતરની ભાવના થઈ નથી. ભલે પૂર્વે અપરાધ કર્યો હોય તો પણ એનો એટલો ભાગ નથી જો વર્તમાનમાં પોતાને આત્મહિતની ખરી ભાવના અને ખરી મુમુક્ષુતા આવે તો. પણ જીવને અનંતકાળમાં ખરી મુમુક્ષુતા આવી નથી, સમીર દર્શન તો થયું નથી એ તો વિચારવાની જરૂર નથી, પણ ખરી મુમુક્ષુતા આવી એ પરિસ્થિતિમાં આવી જાય છે. આવેલો છે જીવની સ્થિતિમાં એ આજે જીવની વિષમ દશા કહી, વિપરીત દશા. વિષમ દશા એટલે ઘણી કઠોર દશા, એનું નીત થવા માટેની ઘણી અઘરી પરિસ્થિતિ વાળી દશા, એને વિષમ દશા કહેવામાં આવે છે. જેમ કોઈ રોગ દુઃસાધ્ય અવસ્થામાં પ્રવેશ કરે, પ્રારંભમાં એવી અવસ્થા ન હોય, આગળ વધીને દુઃસાધ્ય અવસ્થામાં પ્રવેશ કરે, એવી જીવની દશા થઈ ગઈ છે. એમ કે બીજાનું તો પત્તો લાગવાનો પ્રશ્ન છે. પત્રમાં એ વાત લેવી છે જે વિષ ડુંગરા લેખા છે ને, હે પ્રભુ હે પ્રભુ, એ ડુંગરા કેવા જીવને લક્ષમાં રાખીને લખાયેલા છે, જીવની કઈ સ્થિતિને લક્ષમાં રાખીને એ પદ લખાયેલું છે એનો અહીંયા ઉપોદઘાત કરે છે. એની પૂર્વ ભૂમિકા ચાલે છે. એ આવી જીવની વિષમ દશા કહી, એમ કહીને પ્રભુ પ્રત્યે દિનત્વ કર્યું છે. પોતાના દોષની, પોતાની પામરતા દિન પણ ગાય છે. દિનત્વ કર્યું છે કે હેનાથ, હવે મારી કોઈ પ્રતિ મને દેખાતી નથી, મને માલ સૂકતો નથી, મારા આત્મનો મને માર્ગ સૂચતો નથી, એથી હું મૂંઝાણો છું. મને સંસારમાં અમુક કામ થતું નથી, મારું માટે મૂંઝાવ્યો છું. અમુક જાતની મુશ્કેલીઓ ઊભી થઈ છે, માટે હું મૂંઝાવ્યો છું એમ નથી. પણ મારી ગતિ, મારા આત્મહિતનો જે પુરુષાર્થની જે દિશાની ગતિ થવી જોઈએ, એ માર્ગ મને દેખાતો નથી. કેમ કે સર્વસ્વ લૂંટાયા જીવન જીવન મેં કર્યો છે. મારું સત્ય જાણે હારી ગયો હોય, મારી ગુણ સંપત્તિ જાણે લૂંટાઈ ગયો હોય, એટલા અવગુણ મને મારામાં દેખાય છે કે એક સદગુણ પણ મને મારામાં દેખાતો નથી. પંક્તિ આવે છે એક સગુણ પણ મારામાં નથી, હું આપને હું મારું મોઢું શું બતાવું, હું બતાવું છું મારું મોઢું કઈ રીતે હું આપને સામે આવીને ઉભો રહું કે તમે મારું મોઢું તો જો, મોઢું દેખાડવા જેવો હું પોતાના શ્રીગુરુ પ્રત્યે અને પોતાના ગાંધીજીની સામે પોતાના દોષની ગાય છે એવું જે એનું વિષ કરીને પદ લખ્યું છે, એ સંબંધમાં આ પત્ર ચાલે છે. એ સ્તુતિ કરનાર, એ પદ ગાનાર નો ભાવ કેવો છે કે સર્વસ્વ લૂંટાયા જેવું એવું મેં પ્રાપ્ત કર્યો છે, એ પરિસ્થિતિમાં આવ્યો છું કે મારો પુરુષાર્થ જરાય પડતો નથી, મારો મુખ કરવા માટેનો મારો પુરુષાર્થ ખલાસ જાણે થઈ ગયો છે, લૂંટાઈ ગયો છે, એ શક્તિ નથી રહી, એટલો અશક્ત થઈ ગયો છે. અને સહજ ઐશ્વર્ય છતાં, પ્રયત્ન કરે છતાં તે ઐશ્વર્યથી વિપરીત એવા માર્ગ મેં આચર્યા છે. અંદરનો આત્માનું અનંત સહજ ઐશ્વર્ય હોવા છતાં, કાંઈક થોડો ઘણો પ્રયત્ન પણ કરવા છતાં, એ ઐશ્વર્યથી એટલે ગુણ પ્રત્યે ઐશ્વર્ય છે, એ ગુણ સંપત્તિ છે, શક્તિઓ છે, તેની દશા થવાના બદલે તેનાથી વિરુદ્ધ એવો જ માર્ગ મેં અત્યાર સુધી આચર્યો છે. ધર્મના માર્ગમાં પણ હું ઊંધો થયેલો છું, ધર્મના ક્ષેત્રમાં પણ મેં વિપરીતતાઓ કરી છે, આ સિવાય મેં અત્યાર સુધી કાંઈ કર્યું નથી. તે યોગથી મારી નિવૃત્તિ કર, હે પ્રભુ, તે પરિસ્થિતિમાંથી મને ઉગારી લે, તે પરિસ્થિતિમાંથી મને છોડાવ, અત્યંત કુદરતી ભાવે યાચના કરે છે. તે નિમિત્તે મારી નિવૃત્તિ કર અને તે નિવૃત્તિનો સર્વોત્તમ સ્વરૂપ એવું સદગુરુ પ્રત્યેનો શરણ ભાવ તે ઉત્પન્ન થાય એની કૃપા કર. હે પ્રભુ, મને મારા શ્રી ગુરુ પ્રત્યેનો શરણ ભાવ ઉત્પન્ન થાય એની ક્યાંક મારા ઉપર કૃપા કર એવી યાચના કરે છે દીપ ભાવે. કે આવી જે મારી પરિસ્થિતિ છે એનું કઈ નિવારણ થાય, એની નિવૃત્તિ થાય અને સર્વોત્તમ સદુપાય સદગુરુ પ્રત્યેનો શરણ ભાવ, જ્ઞાની પુરુષ પ્રત્યેના શરણમાં આવું એ સર્વોત્તમ ઉપાય છે. શું કીધું? અજ્ઞાન દશામાં રહેલા સંસારી જીવને પોતાની મેળે તો વિવેક પ્રાપ્ત થવો અસંભવ છે. એક જો આટલો વિવેક મને થાય કે હું શ્રી ગુરુના ચરણોને પ્રાપ્ત થાઉં, જ્ઞાની પુરુષના સત્પુરુષના ચરણમાં જઈને બેસું, રહું, એટલું મને જો એટલો ભાવ મને ઉત્પન્ન થાય ને એટલી તો તું મારા ઉપર કૃપા કર એમ કહે છે. સર્વજ્ઞ દેવની સામે જોઈને આટલી માગણી કરે છે. બીજી કોઈ માગણી મને મોક્ષ મળે, મને મોક્ષ આપો, મને સમ્યક દર્શન આપો એવું કઈ નથી, મને જ્ઞાન આપો એવું નથી, મને સદગુરુનું શરણ પ્રાપ્ત થાય એવો ભાવ આપો એમ કહું, એવો મારામાં ભાવ ઉભે કે હું સત્પુરુષના ચરણમાં નિવાસ કરવાની મને ભાવના રહે એવી કૃપા કરશે. એવા ભાવના અને અવતરણ છે ને કહ્યું ત્યાં સુધીની પોતે યાચના કરે છે. એ પદમાં એ પદની પદ ગણનારની પૂર્વ ભૂમિકા લીધી છે. આ પદ નો વિચાર આવે છે ત્યારે કોઈ વારે વિચાર જયારે જયારે વાંચવાનું બને છે ત્યારે એ વિચાર આવે છે. આ પત્ર વાંચતા અને એક પદ વાંચતા કે જો ખરેખર કોઈ મુમુક્ષુ જીવ પદના જે ભાવ છે એ ભાવથી જો પદ ગાય જે અપૂર્વ ભૂમિકા કહે છે તો હળવો થઈ જાય એમાં કોઈ કહેવાની જરૂર નથી. એનો વિભાવ રસ ગયા વિના એવું પદ છે. બહુ સુંદર પદ પ્રારંભની ભૂમિકા માટેનું તો બહુ ઉત્તમ પદ છે. જેને પોતાનો વિભાવ ગાળવો છે, વિપરીતતા ગાળવી છે, એને તો આંખ માટે આંસુની ધાર છૂટી જાય એવી ભાવનાથી એ પદ લખે છે. એવા ભાવના વિષ દોરા કે જેમાં પ્રથમ વાક્ય હે પ્રભુ હે પ્રભુ શું કહું દીનાનાથ દયા એવું પ્રથમ વાક્ય છે તે દોરા તમને સ્મરણમાં આવશે. એ પહેલા પોતે લખ્યું આ પદ અમને લલ્લુજીના નિમિત્તે જ લખ્યું. એમ આત્મસિદ્ધિ એમણે સુભાનભાઈના નિમિત્તે લખ્યું. એમ આ વિષ દોરા એમણે મોક્ષ ની પણ મારી લાયકાત નથી, સમ્યક દર્શન ની પણ મારી લાયકાત નથી અને આપ કઈ જ્ઞાન ની વાત કરો તો એ ગ્રહણ કરવાની પણ મારી કોઈ લાયકાત નથી. હું ક્યાં એવો પાત્ર છું, મારી એવી ક્યાં પાત્રતા છે? મને જો સત્પુરુષ નું શરણ મળે તો મારામાં કઈ પાત્રતા આવે ને હું કઈ યોગ્ય થાવ એમ કેમ છે. અને એ પ્રારંભનો સર્વોત્તમ સદુપાય છે. પ્રારંભનો એ સર્વોત્તમ સદુપાય છે.
પાત્રતાનો સ્વરૂપ બુદ્ધિપૂર્વક સમજો છે? પાત્રતાનો સ્વરૂપ બુદ્ધિપૂર્વક સમજો છે?
પાત્રતાનો પૂર્વક ભલે બુદ્ધિપૂર્વક ન સમજો હોય તો અપાત્રતાનો તો સમજો છે કે મારામાં કઈ ઠેકાણું નથી. પછી એને પાત્રતાનું સ્વરૂપ જો કે એને અપાત્રતાનું સ્વરૂપ કહ્યું તો રિલેટિવ ટર્મ છે. પાત્રતા અપાત્રતા તો સાપેક્ષ છે. પોતાના પરિણામોથી વર્તમાન અપાત્રતા જોઈને એ અપાત્રતાથી એમ કહે છે કે મને કોઈ પાત્રતા મળે તો કોઈ સત્પુરુષના ચરણમાં બેસીને આપણો મળે, બાકી મારું તો કોઈ ઋતુ આમાં દેખાતું નથી. મારું આત્મ ઈચ્છા એવી કોઈ શક્તિ મારી દેખાતી નથી એમ જોઈને પોતે પ્રાર્થના કરે છે.
આ ભાવના સ્વયં પાત્રતા છે.
એ ભાવના સ્વયં પાત્રતા છે. એ ભાવના પોતે પણ એક પ્રારંભની પ્રથમ પહેલા પાત્રતાનો પ્રારંભ થાય એવી પ્રકારની યથાર્થતા, પાત્રતાની શરૂઆત યથાર્થ શરૂઆત આ રીતે થાય છે. જો ક્રમથી વિચારવામાં આવે તો પાત્રતાના અનુક્રમને વિચારવામાં આવે તો યથાર્થ પાત્રતાનો અનુક્રમ આ રીતે શરૂ થાય છે. માપી લેવો કે આપણે પાત્રતા થવા માટે કોઈ આ ક્રમથી શરૂઆત કરી છે કે કોઈ અક્રમે ઉપડી ગયા છે અને માની બેઠા છે કે આપણને પણ ખબર છે, જાણીએ છીએ અને સમજીએ છીએ અને આપણે પણ કંઈ કરીએ છીએ એવું કંઈ માની બેઠા છીએ. મુમુક્ષુના પ્રારંભમાં આ પ્રકાર આવ્યો તો એને ક્રમ બરાબર શરૂ થયો છે સમજવું, નહીંતર એને કંઈ અક્રમે ઉપડ્યો છે, એ ભટકી ભટકીને પાછો પડવાનો છે, કોઈ રીતે એને આત્મીય થવાનો અવસર આવવાનો નથી. કેમ કે અક્રમે કોઈ કાર્ય થતું નથી. જગતની અંદર પણ અક્રમે કોઈ કાર્ય થતું નથી. એ ઘોડો ઊંધો પડ્યો હોય તો આદર્શીને ઘોડો થાય, ઊંધો પડેલો હોય કરવો હોય તો આદર થઈને હવળો થાય. પોતે ઊંધો પડ્યો છે એ સવળો થવાના ક્રમમાં એને આવવું જ પડશે. એ અનિવાર્ય વૈજ્ઞાનિક પરિણામની પરિસ્થિતિ છે. બીજી રીતે કોઈ કામ થઈ શકે એવું નથી.
પોતાના દોષોનું અવલોકન કરીને આ નિર્ણય કર્યો કે હું અપાત્ર છું, એવો છું, એવો છું, અધમ છું, અધમમાં અધમ છું, તો અવલોકન સુધી તો આ જીવ આવેલો જ છે.
હા, અવલોકન નહીં તો વિચાર તો થાય જ છે.
જી હા,
ભલે વર્તમાન અવલોકન ન થાય તો વિચાર તો થઈ શકે છે કે ન થઈ શકે?
થાય,
ભલે વિચાર તો વિચારથી પણ આ સ્થિતિમાં આવે તો પણ બરાબર સારું છે, ખોટું નથી. પણ એને આ સ્થિતિમાં આવવું
પડશે.
જોઈએ કે અધમાં અધમ અધિક બતી સકળ જગતમાં એ નિશ્ચય આવ્યા વિના સાધન કરશે શું? કોઈ સાધન કરવાનો એને માટે પ્રશ્ન રહેતો નથી.
પરિશું
કરી શકું એવું નથી વિને પછી નથી આવનાર ગુરુદેવની અચળ કરું માહી આપ તેનો વિશ્વાસ દ્રઢ ને પણ વાગર નહીં. ભગવાનની સામે જોઈને આમ તો ભાવ વ્યક્ત કર્યા છે. અચળ શક્તિ નહીં સાચી પછી નહીં નિરંતરતા આપનો મને વિરહ છે, આપના દર્શનનું મને વિરહ થયા છે એનું મને દુઃખ લાગતું નથી અને આપના પ્રત્યે મને આસક્તિ ઘણી નથી. જગતના પદાર્થોની આસક્તિ પાછળ આપના પ્રત્યેની મને આસક્તિ આસક્તિ એટલે ખેંચાણ, આપના પ્રત્યેનું ખેંચાણ નથી, જગતના પદાર્થો પ્રત્યેનું ખેંચાણ છે, પણ આપના પ્રત્યેનું ખેંચાણ નથી. 1905 પ્રભુ પ્રભુ લઈ લાગી નહીં પડે ને સદગુરુ પાય, સદગુરુ ને પ્રભુ કહે છે. દીઠા નહીં દોષ તો તરવી કોણ ઉપાય છે, બીજો કોઈ ઉપાય આત્માર્થિતાની અંદર જ પ્રારંભમાં એ પરિસ્થિતિ આવે છે. આત્માર્થિતા વિના પાત્રતા નહીં, પાત્રતા વિના સ્વરૂપ નિશ્ચય નહીં, સ્વરૂપ નિશ્ચય રૂપ પાત્રતા વિના સમય દર્શન પણ નહીં. આવો જે ક્રમ છે એ ક્રમનું ઉલ્લંઘન કરીને ત્રણ કાળ ત્રણ લોકમાં કોઈને આત્મભૂત રૂપ સિદ્ધિ થાય એવું બની શકતું નથી. સત્પુરુષ ના ચરણ માં જે આવ્યો નથી એ વાત છે. એટલે એમના વખત માં એ પોતે તો ખરેખર સત્પુરુષ હતા, એમના વખત માં એ પોતે જ્યાં સુધી જીવને સ્વચ્છંદ મટે નહીં ત્યાં સુધી કોઈ રીતે એને આત્મહિત સૂજે કે આત્મહિતના વિષયમાં જે અંધત્વ પ્રાપ્ત થયું છે એ અંધત્વ મટે એવું બનતું. અમારા ચરણ કમળ માં પડીને ફરી ફરીને હું એ જ માનું છું. હે સદગુરુ, તું મને તારા ચરણ સિવાય મારે કઈ હવે જોતો નથી. સદગુરુ સંત સ્વરૂપ તું એ દ્રષ્ટા કરો, ગમે તેમ કરીને મને તું તારું ચરણ કમળમાં સ્થાન આ આ હું દ્રઢ કરીને માનું છું. આ સિવાય મારે કઈ જોતું નથી. બીજું લેવા માટે હું અધિકારી પણ નથી. અત્યારે પોતે કઈ બોલીએ છીએ તો હું બીજા કોઈ માટે મારો કોઈ અધિકાર નથી. બાવો મારતો મારતો હનુની દુકાને આવે, પેલા ગાંઠિયાવાળાની દુકાને આવે, ચપટી ગાંઠિયાવાળો આવે, આ તુંડીમાં થોડા ગાંઠિયા તો નાચ ચપટે બાજુમાં હનુની દુકાન હતી કે નાચ ચપટું હશ ચપટું હનું તું અને ચપટી ગાંઠિયા નહીં કે તું ચપટે હનું નાખી દે. અધિકારી એવું લાગે કે મને સમય દર્શન આપો પ્રભુ, એના જેવી વાત છે. એને માગતા આવડતું
સંગત દર્શન ને પાત્ર થવા માટે બી માગે છે.
લીધું છે બાપુઓ વિના સાધન કર્યા અને પોતાના સ્વચ્છંદે તો ઘણા સાધન કર્યા છે. રહેવાનો કોઈ ઉપાય સત સાધન સમજો નહીં ત્યાં બંધન સમજાય. એમને તો ધારા ચાલે છે કવિ હૃદય થાય તે રોરા તમને સ્મરણમાં હશે.
295 છે ને,
24મા વર્ષમાં લખેલા છે. 24મા વર્ષમાં એ દિવસોમાં રાળદની અંદર ઘણા પદ લેખા છે. રાળદનું કામ છે, આવ્યા છે ત્યાં મુંબઈથી નિવૃત્તિ ક્ષેત્રે. અમીર દર્શનનો જેમનું વર્ષ છે 24મા, ભાદરવા મહિનામાં નિવૃત્તિ ક્ષેત્રે આવ્યા છે. ત્યારે આ યુમ નિયમનો જે 8 ત્રોટક છંદ છે એનો પણ આ પત્રનો ઉલ્લેખ આવશે. એ પણ ભાદરવા સુદાકરની રચના છે, આ પણ ભાદરવા સુદાકરની રચના છે. પછીના 10 પદ છે એ પણ ભાદરવા સુદાકરની રચના છે. જળ ભાવે જળ પરિણમે ચેતન ચેતન ભાવ. ત્યાર પછીનો પદ જે હોય પૂર્વનો ભણેલ પણ જો જીવને જીવન કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્યો સામે, એ પણ ભાવેનારી 1947 લખાયેલા છે. એ બધા પદ 1947 લખાયેલા છે. લક્ષમાં રાખીને બીજા પદ નું તો કેમ આપણે થઈ શકીએ ત્યારે બહુ ભક્તિમાનતા અને અવારનવાર પોતાના દોષની નિંદા પત્ર દ્વારા લખતા વિજય મારા ના આવા પરિણામ છે, વિજય મારા આવા પરિણામ છે, વિજય મારા એ પ્રકારની વિશેષ કરીને એની ભાવનાને વિશેષ આવિર્ભાવ કરવા અર્થે બીજા દિવસે વિશેષ અનુપરીક્ષા થાય. અનુપરીક્ષા એટલે વારંવાર ભાવના થવી, એને અનુપરીક્ષા કહેવામાં આવે છે. તેમ કરશો પ્રેક્ષ એટલે જોવું, પરિપ્રેક્ષ, પ્રેક્ષ, પરિપ્રેક્ષ, અનુપ્રેક્ષ આ બધા શબ્દો ભાષાની અંદર આગળ પ્રત્યયો લાગીને થાય છે. અનુસરીને જોવું એટલે વારંવાર એની ભાવના ભાવવી. તેમ કરશો તો વિશેષ ગુણ આવૃત્તિનો હેતુ છે. પોતાના દોષની નિંદા એ ગુણ આવૃત્તિનો કારણ છે, ગુણ આવિર્ભાવ થવાનું એ કારણ છે. પોતાનો એ ગુણનો આવિર્ભાવ થાય. કેમ કે દોષ સંબંધીના જે રસ વાળા આવશે એ ગળી જાય છે. ત્રોટ છંદ તે સાથે અનુપ્રેક્ષા કરવા યોગી છે. એમ નિયમ સંયમ આપ કર્યો પુણ્યકાર્યો એ બીજા 8 ત્રોટ છંદ તે સાથે અનુપ્રેક્ષા કરવા યોગી છે કે જેમાં અર્જુનને શું આચરણ બાકી છે અને જે જે પરમાર્થને આચરણ કર્યા તે અત્યાર સુધી વ્યથા થયા, નિષ્ફળ થયા અને તે આચરણને વિશે મિથ્યા આગ્રહ છે તે નિવૃત્ત કરવાનો બોધ કર્યો છે. એમાં શાસ્ત્ર છે સર્વ શાસ્ત્ર ને કહે નહીં ધારી એ મત મંડન ખંડન બોધ કહીએ, દિગંબર આમ કે છે ને શ્વેતાંબર આમ કે છે, વેદાંત આમ કે છે ને જૈન આમ કે છે. એ શાસ્ત્રના નય પકડી પકડીને મંડન ખંડન સુધી પણ કામ કર્યું છે. એટલે એટલી શક્તિ છે સમજવાની શિવસમમાં. તેમાં આ જીવને શું આચરવું બાકી છે અને જે જે પરમાર્થને નામે પરમાર્થને બાને આચરણ કર્યા છે તે અત્યાર સુધીના બધા જ વૃથા ગયા છે. છતાં તેને તે આચરણને વિશે આ જીવનો મિથ્યા આગ્રહ છે કે હું જે કરું છું તે બરાબર કરું છું અને એમ મારે કરવું જોઈએ તે નિવૃત્ત થવાનો બોધ કર્યો છે. એ આ કૃતજ્ઞમાં તે પ્રકારને નિવૃત્ત થવાનો બોધ કર્યો છે. એમાં પણ એમણે એ વાત લીધી છે કે જેને સદગુરુ કહે એને ભેદ લે. ચિત્રણ કોઈ સાધન ના લઈ લીધા, કુછ ઓર સાધન છે જેને સદગુરુ કોઈ એનો ભેદ લે. આ જે છે આનો ભેદ એટલે રહસ્ય છે, એ સદગુરુ વિના કોઈને ખબર નથી. તો પછી તને ક્યાંથી સમજાશે સદગુરુ વિના એમ કેવું છે? કરુણાનું પાવક હેતુ વાત રહી સુગુરુની વાત છે. ગૌ એટલે પાત્રતાથી સમજણ પડે એને, અને ગુરુની વાતની પાત્રતાથી સમજણ પડે તો એને ગુરુગમ કહેવામાં આવે છે. આ ગુરુદેવ વાત કર્યો છે. પ્રગટે મુખ આગળ છે એ પરમા એને મઢાગર પ્રત્યયું છે. આ પર્યાયમાં જ પ્રત્યયું છે, મઢાર મુખ છે એનો પર્યાય. પણ મેં પ્રગટે મુખ આવ્યું છે તેવું સદગુરુ ચરણ સુધે એમ કહે છે. ક્યારે કે જયારે સદપુરુષના ચરણમાં એને પરમ પ્રેમ થાય ત્યારે, ત્યાં સુધી ઉકેલ આવે એવું નથી. તને સે મને સે ધન સે સબ સે ફૂલી સરેન્ડર, 100% 100% સરેન્ડર થઈ જાય એની વાત છે. વિકલ્પ નો દે સામે કઈ ગુરુદેવ પ્રિયાન સવાત પ્રશ્ન પૂછો કે શ્રી ગુરુ ની સત્પુરુષ ની કોઈ વાત બુદ્ધિ ન માન્ય કરતી હોય એવી વાત મને પસંદ કરું. 100% સરેન્ડર થવાની વાત છે કે તારી બુદ્ધિ સંમત ન કરતી હોય ગુરુદેવની કોઈ આજ્ઞા કોઈ વિકલ્પ કોઈ વાત ને, તો તું તારી બુદ્ધિ ઉપર વિચાર કરજે કે હરી તારી બુદ્ધિ માંથી વકરતા ગઈ. દોષ તારી બુદ્ધિ નો છે, દોષ સદગુરુ ના વચન માં નથી. આટલું નક્કી કરીને તારી બુદ્ધિ નો વિચાર કરજે અને સદગુરુ ની આજ્ઞા નો વિચાર કરજે. કેમ વેલ કરતો નથી આ મારી બુદ્ધિ ને પુરુષ ના વચન ને વેલ કેમ ખાતો નથી? કેમ મારી બુદ્ધિ ઊંધી ચાલે છે? આટલો વિચાર કરવા સિદ્ધિ બુદ્ધિ માં ન બેસે એવી, સામાન્ય બુદ્ધિ પણ ન બેસે એવી વાત શ્રી ગુરુએ કરી હોય તો શું કરવું? સામાન્ય બુદ્ધિ કરતા તો શ્રી ગુરુ ની બુદ્ધિ કોઈ અલૌકિક પ્રકારે વર્તે છે. સામાન્ય બુદ્ધિ ની પણ ગયા બીતા હોય એના પણ એનાથી પણ નીચી તૂટી ના હોય એમ તેમ તે સદગુરુ ને શું કહે છે? શું શું તારો આંખ છે માપવાનો? કોઈ વાત બીજી રીતે છે મારી બુદ્ધિમાં ના આવે એવી કોઈ વિશિષ્ટ વાત છે એમ સમજે અને એના રહસ્યમાં ઊંડો ઉતરવાનો પ્રયત્ન કરીએ.
એ વખતે મારી વક્રતા છે એ જોવું,
કઈ રીતે મારી વક્રતા? વક્રતા પણ છે અને જડતા પણ
છે,
બે છે,
બે સાથે
બે સાથે છે. ત્યાં તન છે મન છે ધન છે સબ છે, પછી એ સિવાય કઈ રહી ગયું હોય તો સૌ છે. ગુરુદેવ જ્ઞાન સ્વાત્મ આત્મામાં બેસે એની આને જે આજ્ઞા જો આત્મામાં નિવાસ કરી હોય તો કાર્ય સિદ્ધ બને તો એનું કાર્ય સિદ્ધ થાય એવું છે. બસ અમૃત પાવ તો પછી અંદરમાંથી અમૃતના ઝરણા ફૂટશે, અમૃત રસ અંદરથી પ્રગટ થશે. જે ધ્રુપક છંદ લેખા છે તેમાં આ જીવને શું વાંચવું બાકી છે અને જે જે પરમાર્થને મેં આચરણ કર્યા તે પ્રથા છે, તે આચરણ વિશે આ જીવને હજી આગ્રહ રહ્યો છે કે પહેલા હું આ કરું, પહેલા હું દીન આ કરું, તે નિવૃત્ત કરવાનો બોધ કર્યો છે, એ છોડાવવા માટેની વાત કરી છે, તે પણ હું પ્રેક્ષા કરતા એની પણ વારંવાર ભાવના કરતા જીવને પુરુષાર્થ વિશેષનો હેતુ છે, એ પુરુષાર્થ પ્રગટ થવાનો ચોક્કસ પ્રકારના પુરુષાર્થ થવાનો એ હેતુ છે, કારણ છે એમ ખબર કહેવાય. એ બે પદ વિશેનો એ વિષયમાં હું શું કહેવા માંગુ છું એ સંબંધીનો ઉલ્લેખ આ પત્રમાં 4 વર્ષ પછી એમને લીખો છે, 3 વર્ષ પછી 24મા વર્ષે લીખો છે, આ પાછો 28મા વર્ષે એ વાત યાદ કરી છે. 3 વર્ષ પછી પણ એમને લીધીને એ વાત યાદ કરી દીધી છે. પુરુષાર્થની દિશા અહીંયા તો પુરુષાર્થ વિશેષ એટલે પુરુષાર્થને યોગ્ય દિશા મળે એટલા માટે આ વાત લખી છે. પુરુષાર્થ વગરનું તો કોઈ જીવ નથી, પોતાનું મનમાં પુરુષાર્થ તો બધા કરે છે, પરંતુ યોગ્ય દિશામાં કરે ત્યારે એને પુરુષાર્થ વિશેષ કહેવામાં આવે છે. હવે લખે છે કે યોગ વાશિષ્ઠની વાંચના પૂરી થઈ હોય તો થોડો વખત તેનો અવકાશ રાખી એટલે બંધ રાખીને, એટલે હમણાં ફરી વાંચવાનું બંધ રાખીને ઉત્તરાધિન સૂત્ર વિચારશે. યોગ વાશિષ્ઠ પૂરું કર્યું હતું, ફરીને એ વાંચવાને બદલે હવે તમે ઉત્તરાધિન વાંચો. પણ તે કુળ સંપ્રદાયના આગ્રહ અર્થ નિવૃત્ત કરવાને વિચારશો, કેમ કે તમારા કુળનું શાસ્ત્ર છે, ઉત્તરાધિન છે અમારા તારકવાસીનું શાસ્ત્ર છે, અને યોગ વાશિષ્ઠ છે એ વૈષ્ણવનું શાસ્ત્ર છે, હિન્દુઓનું વેદાંતિનું શાસ્ત્ર છે. એવા પૂર્વગ્રહથી બંનેમાંથી એકે શાસ્ત્ર વાંચવાની ના પાડી છે. એવા કોઈ પૂર્વગ્રહથી શાસ્ત્ર વાંચવાનું વાંચવું નહીં. કુળ સંપ્રદાયના આગ્રહથી નિવૃત્ત કરવાને વિચારશો એટલે એ આગ્રહ છોડવા માટે વિચારશો, કેમ કે જીવને કુળ યોગે સંપ્રદાય પ્રાપ્ત થયો હોય છે તે પરમાર્થરૂપ છે કે કેમ એમ વિચારતા દ્રષ્ટિ ચાલતી નથી, અને સહેજે તે પરમાર્થ માની રાખી જીવ પરમાર્થથી ચૂકે છે, પરમાર્થને ચૂકી જાય છે. આ એક વિચારણીય મુદ્દો આ પત્રની અંદર આવ્યો છે. એક જ પ્રસંગને બે પાસા છે. કોઈ જીવ જૈન કુળમાં જન્મે છે, કોઈ જીવ અજૈન કુળમાં જન્મે છે, બંનેના ગુણ દોષ છે. જે જીવ જૈન કુળમાં જન્મો છે એને જૈન સિદ્ધાંતો સુંદરતાએ પ્રાપ્ત હોય છે. જે જીવ અજૈન કુળમાં જન્મો છે એને જૈન સિદ્ધાંત સુલભતાથી પ્રાપ્ત થતા નથી. તો આ એક કુળમાં જન્મવાનો ગુણ છે, જૈન કુળમાં જન્મવા માટેનો ગુણ છે અથવા લાભ છે એમ કહીએ. પણ એ કુળમાં જન્મવાનો દોષ શું છે એને વાત કરી કે આ તો અમારા સંપ્રદાયની વાત છે, અને અમારા સંપ્રદાયની વાત છે માટે એમાં કઈ હવે આપણે બીજું શું વિચારવાની વાત છે. માટે એ પરમાર્થ સ્વરૂપ છે, એનું પારમાર્થિક સ્વરૂપ છે કે કેમ એના ઉપર પોતે શંકા નથી ઉઠાવતો. જે જીવ જૈન સંપ્રદાયમાં જન્મે છે એ જૈન સંપ્રદાયના પારમાર્થિક વિષય ઉપર પ્રશ્નચિહ્ન ઊભું નથી કરતો, એટલે એની તપાસણી અને પરીક્ષા નથી કરતો. કેમ કે આ તો અમારું છે ને અમારું છે, સાચું છે એ તો બુદ્ધિ પડી છે બધાને. જે કુળમાં જે જન્મે છે તે કુળમાં અમારું સાચું છે એ બુદ્ધિ લઈને તો આવ્યો છે, એ બુદ્ધિ લઈને ચાલુ છે. એટલે જૈન કુળમાં આવનારને એ સાચું છે, એ કુળ ધર્મ સાચું માન્યું છે, વિચારીને પરીક્ષા કરીને એને સાચું માનવાનો અવસર નથી આવતો. ત્યાં સાચાને સાચા તરીકે જોવાની જે તપાસણી પ્રારંભમાં થઈ જોઈએ એની ચૂકી જવાય છે અને એનો અવગુણ પણ છે. જયારે કોઈ અજૈન જૈનમાં આવે છે ત્યારે ચકાસણી કર્યા વગર આવતો નથી. કે આપણે જયારે આપણો ધર્મ કુળ ધર્મનો બાપ દાદાનો ધર્મ છોડ્યો છે તો પછી આ સાચું હોય તો આપણે જવું છે, નહીતર આપણે ખોટામાં પડવું નથી. એને ચકાસવાનો પહેલો પ્રારંભ શરૂઆત તો ત્યાંથી થાય છે કે આપણે જોઈ વિચારીને બદલો કરો. ફેર બદલી કરવી હોય તો જોઈ વિચારીને તો એની સહેજે એમ જ પરિસ્થિતિ પ્રારંભથી ઊભી થાય છે કે જે ઓલાને પણ હોવી ઘટે ને થવી ઘટે તો એની અવગુણ છે. પણ એને સુલભતાથી એ સિદ્ધાંતો મળતા નથી તે અવગુણ છે. એમ એક જ પ્રસંગને ગુણ દોષ બંને રહેલા છે. ભલે જૈન કુળમાં જન્મો હોય કે ભલે અજૈન કુળમાં જન્મો હોય, બંને જગ્યાએ ગુણ દોષના પાસા ઉભા છે. એ વાત વિચારવા માટે એમને લલ્લુજીને ઉત્તરાધીન સૂત્ર વાંચતી વખતે આ મુદ્દો ઉભો કર્યો છે. કેટલી વિચિત્રતા છે. ઉત્તરાધીન સૂત્ર વિચારશો તો તે કુળ સંપ્રદાયના આગ્રહનો અર્થ નિવૃત્ત કરવા માટે વિચારશો. આગ્રહ વધારે થાય એના માટે નહીં, અમારા સંપ્રદાયનું શાસ્ત્ર છે. પોતાનો કુળ સંપ્રદાય સંપ્રદાય બુદ્ધિ છોડવા માટે વિચારજો એમ કહ્યું છે. કેમ કે જીવને કુળ યોગે સંપ્રદાય પ્રાપ્ત થયો હોય છે, કુળ યોગે જૈન સંપ્રદાયમાં આવેલો હોય છે, તે પરમાર્થ રૂપ છે કે કેમ, તે સાચું છે કે કેમ એમ વિચારતા એની દ્રષ્ટિ ચાલતી નથી. એવો પ્રશ્ન ચિહ્ન ખરો નથી કરતો. તમારા બાપ દાદાએ જે વિચારીને જ કર્યું ઘણા નિયમ છે. તે ગુરુદેવ જ્ઞાન એમના પિતાશ્રી ગુરુદેવ જ્ઞાન કોઈ કોઈ નાની ઉંમરના માણસો હશે અને એવું બધું હશે કે એના પિતા શું ગુરુદેવ નામ એ છે. એટલે એને તો કઈ વિચારવાનું ન હોય કે આ સાચું છે કીધું છે ગુરુદેવ તે છે, એ વિચાર પ્રશ્ન થઈને એને ઉઠાવ્યો જ ન હોય, પરીક્ષા જ ન કરવી હોય. કેમ કરવું, એ તો બધું બરાબર જ કરે. બાપાજી કાંઈ થોડું ખોટું કરે શું તો સમજીને જ કર્યું નહીં ને એમ બરાબર નથી એ યોગ્ય. ભલે એને પોતે જે સ્થાને આવ્યો હોય એ સ્થાને સત્ય અસત્યની પરીક્ષા એને કરવી જ જોઈએ અને બરાબર કરવી જોઈએ, છંછેડીને કરવી જોઈએ, તલ સ્પર્શે કરવી જોઈએ, નહીં તો એ બફમમાં રહેજાય નહીં છે. તમારો હાથે છે એ તો બધા છે, એ તો બધા એ બફમમાં ઊભા છે, હું પોતે પણ લઈ જઈશ. એટલે તે પરમાત્મ છે કે કંઈ એમ વિચારતા દ્રષ્ટિ ચાલતી નથી. આ દિગંબર નું એક થયું છે. અમે દિગંબર મારા દિગંબર ના અમુક હોય ગુરુદેવ કઈક વાત કરે વિકૃતિ છોડવાની, કારણ કે દિગંબર ને 2500 વર્ષ થઈ ગયા સંપ્રદાય મારે સામે પછી વિકૃતિ આવે એ વિકૃતિ ને ના પડે એટલે છંછેડાય ને એમાં તો દિગંબર માં આમ જ હોય. અને દિગંબર ને ખબર કેટલી ખબર કઈ હોય નહીં અને અમારે દિગંબર માં સંપ્રદાય બુદ્ધિ છે દ્રષ્ટિ ચાલતી નથી. એમાં તો ઘણા લફરા દાખલ થઈ ગયા છે. કાળ વિકૃતિ આવે અને આ વિષમ કાળમાં તો વધુમાં વધુ વિકૃતિ આવે. એ બધા અનંતાનંદ મંદિરના પ્રકાર છે. એમ વિચારતા દ્રષ્ટિ ચાલતી નથી અને સહેજે તે જ પરમાર્થ માની, સહેજે સહેજે તે પરમાર્થ એટલે સાચું માની રાખે. એ સાચું માનવું રાખીને જીવ સાચા છે, સત્યને ચૂકે છે, પરમાર્થને એ ચૂકે છે. સાચું માનો અને સાચાને ચૂક્યો, ઠીક કેવી છતાનું થઈ ગઈ કે સાચું માનતા સાચું ચૂક્યો, ખોટું માનીએ તો સાચું ચૂકે, સાચાને ખોટું માનીએ તો સાચાને ચૂકી જાય, પણ સાચાને સાચું માનતા સાચું ચૂક્યો, કેવી છતાનું થઈ ગઈ આવી પરિસ્થિતિ થાય છે. આ તો જે દિગંબરમાં છે કે જે બાપદાદાના વખતથી ગુરુદેવના અનુયાયી છે એને વિચારવા જેવું ચાલુ જાય કે અમારો કુલ ધર્મ સાચું હોય ને, અથવા શું કરે છે કે એને સત્યની એક કસોટી છે, એ કસોટી નથી ચડાવતો. જેને જે ધર્મનો અંગીકાર કરવો હોય એને એની કસોટી એને વાતને ચડાવવી જોઈએ. એક વાર સાચાને સાચું માને તો એનું ખોટું છે. શું કોપટનું બેને બે ચાર સાચું કે ખોટું, તો કોપટનું તો ખોટું જ છે. કોપટનું બેને બે ચાર સાચું નથી એના. જે પરમાર્થથી ચૂકે છે માટે મુખું જીવને, તો એમ જ કર્તવ્ય છે કે જીવને સદગુરુ યોગે કલ્યાણની પ્રાપ્તિ અલ્પકાળમાં થાય. જો શું પછી સરવાળો ક્યાં લેલા? માટે મુખું જીવને તો એમ જ કર્તવ્ય છે કે જીવને સદગુરુ યોગે કલ્યાણની પ્રાપ્તિ અલ્પકાળમાં થાય. તેના સાધન એ પાછું સદગુરુ યોગ થાય એટલે ન થાય, એનું સાધન હરવાર હોય. કયું? વૈરાગ્ય મોક્ષમ એ સાધન હોય સદગુરુ યોગમાં, કારણ કે એ ઉપાદાને લાગુ પડે છે અને સદગુરુ યોગ જીવનમાં લાગુ પડે. એના સાધન વૈરાગ્ય મોક્ષમ અર્થે યોગ વાશિષ્ઠ અને ઉત્તરાધીન આદિ વિચારવા યોગ્ય છે. એટલે એમ કહીને લલ્લુજીને એમણે એ સંકટ કર્યો છે કે તમને અમારા ઉપર આસ્થા છે, સાધુ હોવા છતાં એક ગ્રહસ્થ ઉપર ગુરુ જેટલી આસ્થા હોય તો એને એમ કહે છે કે તમે ભલે બૈરા છોકરા છોડીને દીક્ષા લીધી હોય પણ વૈરાગની એથી તમને જરૂર છે. એને કહું વાંચો પેલા યોગ વાશિષ્ઠ, પેલા જૈન શાસ્ત્ર નું આપ્યું છે આટલી સૂચના આપી છે. અને વૈરાગ્ય ઉપશમ કેળવવાનો એની અંદર સંકેત કર્યો છે. તેમજ પ્રત્યક્ષ પુરુષ ના વચન નું નિરાબાદ પણ પુરવાર પર અવરોધ પણ જાણવા અર્થે વિચારવા યોગ્ય છે. એ વૈરાગક્ષમ પ્રાપ્ત થતાં પ્રત્યક્ષ પુરુષનું વચન છે એનું નિરાબાદ કરવું, એ ક્યાંય પણ બાધા કરતું નથી, સર્વાંગે આત્મહિતનું એ નિયત છે. અને પુરવાર પર ક્યાંય પણ એનો અવરોધ આવતો નથી, અવરોધ પણ છે એવું સમજવા અર્થે, એવું જાણવા અર્થે તમને આ વિચારવા માટે આ શાસ્ત્ર વાંચવાની સૂચના કરેલી છે. એ રીતે અહીંયા ગલુજીને ભલે વાત લખી હોય પણ એ મોક્ષની ભૂમિકાની વાત હોવાથી પોતાને પણ એ જ રીતે એ પરિસ્થિતિ લાગુ પડે છે એમ વિચારવા યોગ્ય.